તારીખ 16/2/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 287 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 229
જ્ઞાનીના પ્રયોજન ઉપર પ્રશ્ન છે કે જ્ઞાની રાગ મારામાં થાય છે એવું જાણવા છતાં રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજન પૂર્વક વિચારે છે? પ્રશ્ન જરા વધારે સ્પષ્ટ કરીએ કે જ્ઞાનીના જ્ઞાનમાં એ બરાબર ખ્યાલ છે કે રાગ તો મારી દશામાં થાય છે, તેમ છતાં મારા સ્વરૂપમાં રાગ નથી, મારું સ્વરૂપ ત્રિકાળ રાગ રહી છે એમ એને ભાવ આવે છે, તો એમાં એમનું પ્રયોજન કેવી રીતે સધાય છે એમ પ્રશ્ન છે. પ્રશ્ન કરનાર તો શું છે કે પોતે વિચાર કરે છે કે વિચાર શબ્દ લીધો છે કે રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજન પૂર્વક વિચારે છે, પણ ખરેખર તો જ્ઞાનીને પોતાના સ્વરૂપમાં રાગ છે નહીં એવું સ્પષ્ટ જોવામાં આવે છે, એવું સ્વરૂપ એને પ્રગટપણે જોવામાં આવે છે, તેથી એવો જ ભાવ થાય ને, એવો ભાવ થાય એમાં પ્રયોજનની સિદ્ધિ કઈ કયા પ્રકારે થાય છે? મૂળ પ્રશ્ન એ છે કે રાગ મારામાં નથી છે તો જીવના પર્યાયમાં જીવના ક્ષેત્રમાં છતાં પણ મારામાં નથી, આમ પરસ્પર વિરુદ્ધ વાત લાગે, અટપટી વાત લાગે, ભલે ગમે તેમ લાગે, પણ આમાં પ્રયોજન કેવી રીતે સિદ્ધ થાય છે પ્રશ્ન એ છે. વાત કેવી રીતે અટપટી છે એ પ્રશ્ન નથી, પ્રયોજન કેવી રીતે સિદ્ધ થાય છે? પ્રયોજન છે એ આત્મશુદ્ધિનું પ્રયોજન છે, તો આમાં આત્મશુદ્ધિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન છે. સમાધાન કે જ્ઞાની પ્રયોજન પૂર્વક વિચારે છે કે મારા રાગ મારા સ્વભાવમાં નથી. ક્યાં શબ્દ લીધો? સ્વભાવ કયો કે સ્વરૂપ કયો? જે ત્રિકાળી સ્વરૂપ છે, ત્રિકાળી સ્વભાવ છે, એમાં રાગ નથી એમ સ્પષ્ટ વિચારે છે, અથવા એમને એ સ્પષ્ટ પ્રગટ અનુભવ ગોચર છે, સ્વરૂપ છે એ અનુભવ ગોચર છે, તેથી કહે ત્યારે એવો વિચાર વિકલ્પ પણ હોય છે, જ્યારે બોલે રાગ મારામાં નથી ત્યારે એવો વિચાર વિકલ્પ હોય છે, પણ અનુભવમાં સ્પષ્ટ છે કે મારું સ્વરૂપ ત્રિકાળ રાગ રહિત છે, એમાં રાગ થવાનો કોઈ અવકાશ નથી. એ સિવાય જ્ઞાનીને રુચિ પ્રતીતિમાં તો એમ છે કે રાગ મારા સ્વભાવમાં નથી, છતાં પણ આ રાગ છે ખરો. રુચિ શબ્દ લીધો છે ગમે તેમ, પણ રાગ મારામાં છે ખરો એવી રુચિ નથી, જ્ઞાન છે અને ખ્યાલ છે, પ્રતીતિ છે એટલે ખ્યાલ છે. જ્ઞાનીને એમ ખ્યાલ છે અથવા એમ જ્ઞાન છે કે રાગ મારા સ્વભાવમાં નથી, પણ આ રાગ છે ખરો, છે એટલે અવસ્થાની મર્યાદામાં છે. રાગનું કાર્યક્ષેત્ર અથવા વ્યાપવાપણો પર્યાયથી આગળ નથી, પર્યાયમાં રાગ વ્યાપ્યો છે એથી આગળ ગુણમાં કે સ્વભાવમાં કે દ્રવ્યમાં રાગ વ્યાપેલો નથી. હવે તે છે તો ટળે કેવી રીતે? છે અવસ્થામાં તળવાનું પ્રયોજન પણ અવસ્થામાં છે, અવસ્થામાંથી તળે કેવી રીતે, એમ વિચારી તેને ટાળવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. સ્વભાવનું અવલંબનનો પુરુષાર્થ છે. જે પુરુષાર્થ છે એ કયો છે? સ્વભાવના અવલંબનનો પુરુષાર્થ છે. પર્યાય જેટલો અંતર સ્વભાવનું અંતર અવલંબન લઈએ એટલી શુદ્ધિ થાય, જેટલી શુદ્ધિ થાય એટલી રાગાદી અશુદ્ધિ ટળે અથવા આપોઆપ ઉત્પન્ન ન થાય, એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. આપોઆપ ઉત્પન્ન ન થાય, સહજ જ ઉત્પન્ન ન થાય, કેમ કે વિતરાગતા ઉત્પન્ન થાય છે. જેટલી વિતરાગતા ઉત્પન્ન થાય સામે એટલી અશુદ્ધિને રાગ ટળે. એટલે કેવી રીતે ટળે? કે ટાળવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. અને એ પુરુષાર્થનો ભાવ કેવો છે? છે નિર્વિકલ્પ ભાવ. હું પણ વિકલ્પપૂર્વક સમજાવાય છે ભાષામાં, હું તો અનાદિ અનંત જ્ઞાયક જ છું. આ અવલંબન કેવી રીતે લીએ છે? હું પણ આથી અવલંબન લીએ છે. કેવી રીતે લીએ છે? હું પણ આથી અવલંબન લીએ છે. શું? હું તો અનાદિ અનંત જ્ઞાયક જ છું. હવે હું પણ છે એ હું છું એમ આવ્યું, પછી કેવો છું એ વચ્ચેનું સ્વરૂપનું વિશેષણ છે, વિશેષતા છે. હું છું એટલે પોતાની હયાતીને ગ્રહણ કરે છે. હું છું એવા ભાવથી પોતાની હયાતીને ગ્રહણ કરે છે, શ્રદ્ધા પણ ગ્રહણ કરે છે, જ્ઞાન પણ ગ્રહણ કરે છે, પુરુષાર્થી પણ ગ્રહણ કરે છે, જેથી ચારિત્ર પ્રગટે, આચરણ પ્રગટે. તો હા, એ તો ચાલુ છે. હા, ઉપયોગમાં વારંવાર ભાવે છે, સ્વરૂપની ભાવના ભાવે છે. ભાવના ઉપયોગ અને પરિણતિની સાયકલ છે. ભાવનાથી વારંવાર ઉપયોગ થાય, જેમ જેમ ઉપયોગ વધારે થાય તેમ તેમ લબ્ધ પરિણતિ વધારે બળવાન થતી જાય, મજબૂત થતી જાય. એમ ભાવના ઉપયોગ અને લબ્ધ, ભાવના ઉપયોગ અને લબ્ધ, એ લબ્ધનો પાછો ઓલી ભાવનામાં આવે, જે લબ્ધ છે એ પાછો ભાવનામાં લે. અનુભવ પ્રકાશમાં થોડી વધારે પ્રેક્ટિકલ સાઈડથી દીપચંદજી એવા શબ્દોમાં લીધી છે કે જ્ઞાની છે એ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે, એટલે શુદ્ધ ઉપયોગમાં આવે છે. બે જગ્યાએ વાત લીધી છે. જ્ઞાની પોતાના પોતાને પ્રતીતિમાં સ્વરૂપને પ્રત્યક્ષ કરીને આનંદને વધારે છે, એટલે સ્વસંવેદન અને આનંદ સમકાળે હોય છે, અવિનાભાવી હોય છે. પણ બે જગ્યાએ, એક વખત સ્વસંવેદનની વાત લીધી છે, એક વખત આનંદની વાત લીધી છે, બે જગ્યાએ વાત લીધી છે. એમાં શું છે કે સ્વરૂપ છે એ સહજ પ્રત્યક્ષ છે. આમ તો પ્રત્યક્ષપણું અને પરોક્ષપણું એ જ્ઞાન ગુણને લાગુ પડે છે. જ્ઞાન સિવાય બીજા ગુણને એ વિશેષણ લાગુ પડતું નથી, અથવા એ પ્રકારે એને બીજા ગુણની પર્યાયને પણ નથી અને ગુણને પણ નથી. નિયમસારની 11-12 ગાથામાં આવી શૈલી છે કે આ રીતે જ્ઞાનના જે ભેદો છે, મતિ શ્રુત અવધિ મન પર્યવ કેવળ, શું એમાં પ્રત્યક્ષપણું ક્યાં ક્યાં છે, સકળ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે, અંશ પ્રત્યક્ષનું, નીચેના જ્ઞાનો મતિ અવધિનો મન પર્યવ છે, મતિ શ્રુત પરોક્ષ છે. એવી બધી ચર્ચા કરતા કરતા પછી પોતે વજન આપે છે ટીકાકાર મુનિરાજ કે એ બધા જ્ઞાનોમાં તો શું 8 જ્ઞાનના ભેદ લીધા, મતિ શ્રુત અવધિ મનોપ્રિય ને કેવળ 5 સમ્યક, અને મતિ શ્રુત ને અવધિ 3 મિથ્યા, કુમતિ કુશ્રુત ને કુ અવધિ. પછી નવમું જ્ઞાન લે છે. એ બધા જ્ઞાનોમાં તો એમ કરીને એક વિશેષ વાત લખી છે. આત્મામાં મેં જે સહજ જ્ઞાન છે એટલે સ્વાભાવિક જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ જે છે એ સહજ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષતા પ્રગટ થઈ એ પ્રત્યક્ષ સહજ જ્ઞાન આત્મામાં છે, ભલે શક્તિ રૂપે છે પણ એ પ્રત્યક્ષતા અંદર હતી બહાર આવે છે. એટલે જ્ઞાની છે એ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પોતાના સહજ અનંત પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે જ્ઞાનમાં. અને જ્યારે એ પ્રત્યક્ષ કરે છે ત્યારે એનું સ્વસંવેદન વધે છે, આનંદ વધે છે, પુરુષાર્થ પણ ઉછાળો ખાઈને તીવ્ર થાય છે. આ એક પુરુષાર્થની આનંદની સ્વસંવેદનની વૃદ્ધિ થવાનો પ્રયોગ આ પ્રકારે જ્ઞાનીના પરિણામમાં હોય છે એમ ત્યાં કહેવું છે. એટલે હું છું એમાં અસ્તિત્વ ગ્રહણ છે, પોતાની જે ત્રિકાળ હયાતી છે, અસ્તિત્વ સ્વભાવ છે એ ત્રિકાળીમાં છે. અનાદિ અનંત એટલે ત્રિકાળી થઈ ગયો અને જ્ઞાયક સ્વરૂપે છે. મુખ્યપણે જ્ઞાનને મુખ્ય કરવામાં આવે છે કેમ કે એની પ્રત્યક્ષતા છે. અનંત ગુણોમાં એ જ્ઞાન ગુણ છે, એ પ્રધાન ગુણ છે. રાગ મારા સ્વભાવમાં નથી તેથી હું તેનો કરતા નથી. રાગ મારા સ્વરૂપમાં નથી, મારા સ્વભાવમાં નથી, અને સ્વભાવ વડે કરી શકાય એવું પણ નથી, એવો પણ સ્વભાવ નથી. સ્વભાવને સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો એમ જોવામાં આવે છે કે સ્વભાવ દ્વારા રાગ કરી શકાતો નથી. સ્વભાવ દ્વારા રાગ કરી શકાતો નથી એવું જ્ઞાન થાય છે, એવી પ્રતીતિ થાય છે. અને તેથી જ્ઞાની એમ કહે કે રાગ મારામાં નથી કેમકે મારા ત્રિકાળી અસ્તિત્વમાં તો નથી, નથી જ છે. અપેક્ષિત વાત પણ એ સ્વભાવના અવલંબનનું બળ પુરુષાર્થ જોર હોવાથી એ વાત જોરથી કહેવામાં આવે છે. જોરથી જ્યારે કહે ત્યારે એના ઉપરનું જે જોર છે એ વ્યક્ત થાય છે. કેમ કે જ્ઞાની એમને શુષ્કપણે નથી કહેતા, તદયોગ્ય કિંચિત પુરુષાર્થ સહિત એમ વાત કરે છે. તો જ્યારે પણ એવી વાત સ્વભાવની કરે ત્યારે એવું યોગ્ય થોડો પણ અલ્પ પણ એ જાતનું જોર આવે છે, એ એમનો પુરુષાર્થ છે. એટલે એ જોર વ્યક્ત થાય છે એમની વાણીમાં. એટલે અજાણ્યા હોય આ વિષયથી એને એમ લાગે કે એક કોરથી તો એમને ખબર છે કે રાગ મારી મારામાં જ થાય છે, ભલે પર્યાયમાં પણ મારામાં જ થાય છે. બીજી કોરથી એમ કે છે કે મારામાં બિલકુલ રાગ છે જ નહીં, ત્રણ કાળમાં મારામાં રાગ નથી. શું તો એ ભલે ઓલી પર્યાય અપેક્ષિત વાત છે, આ સ્વભાવ અપેક્ષિત વાત છે. અને અપેક્ષા કંઈ વાતે વાતે બોલાય નહીં કાંઈ, પણ મારામાં થાય છે એમાં જોર નથી, એમાં જોર નથી એ જાણવાનો વિષય છે. કેમ કે રાગ તો વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રનો પણ હોય, વ્યવહાર રત્નત્રય જેને કહે છે એવો પણ રાગ હોય. શું તો એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એટલે એ જાણવાનો માત્ર વિષય છે અને જોર દેવાનું છે એ સ્વભાવ ઉપર છે. એટલે હું તો અનાદિ અનંત જ્ઞાયક જ છું, રાગ મારા સ્વભાવમાં નથી અને તેથી હું તેનો કરતા નથી. એટલે સ્વભાવમાં હું પણ જે ભાવે પરિણમે છે તે ભાવે એ રાગને પાછા સાથે સાથે જોવે છે. સ્વભાવમાં હું પણ એ પરિણમે છે ત્યારે રાગનું પણ એમને જ્ઞાન તો થાય જ છે કે આ રાગનું રાગ તો થાય છે. તો આ રાગને કોણ કરે છે? તો કે હું કરતો નથી. કેમ કે હું જ્યાં છું અને હું જેવો છું ત્યાં તે રીતે તો હું રાગને કરી શકતો નથી, એટલે હું કરતો નથી એમ પણ અનુભવ થાય છે. તો કે થાય છે કે હા થાય છે. તો કે કેમ થાય છે? કે સ્વયં થાય છે, આપોઆપ થાય છે. હું શું કરું? મારે ક્યાં કરવો છે અને હું ક્યાં કરી શકું છું? પણ થાય છે એ વાત જરૂર છે. તો થાય છે એને હું કરતો નથી, કોઈના દ્વારા હું કરાવતો નથી એને, કે થાય છે એનું મને અનુમોદન પણ નથી. કરતા કરવું, કરાવવું અને અનુમોદવું, કરતા કારયિતા અને અનુમંતા, શાસ્ત્ર ભાષા એમ છે. એ ત્રણમાંથી એક જ્ઞાનીને નથી. જોડે બાજુમાં, મારા સ્વભાવની બાજુમાં, મારા સ્વરૂપની બાજુમાં, એટલે મારી બાજુમાં જોડે પર્યાય અંશમાં, એક અંશમાં એ આપોઆપ થાય છે. નબળો પડતો પડતો જાય છે, થાય છે. એને મારો કોઈ સપોર્ટ નહીં હોવાથી, ટેકો નહીં હોવાથી કરવું કરાવવું ને અનુમોદવું એક એ પ્રકારે એ નિર્બળ થતો થતો જાય છે. એમ જ્ઞાનીને રાગનું જ્ઞાન થાય છે. પછી પરિણમન અપેક્ષાએ હું કરું છું એમ પણ કહે તો એમાં એ અપેક્ષા છે. પરિણમન આત્માનું છે, ચારિત્ર ગુણનું છે, ચારિત્ર ગુણ આત્માનો છે, એટલે પરિણમન અપેક્ષાએ હું કરું છું એમ પણ ક્યાંક વાત આવે, અને હું નથી કરતો એમ પણ વાત આવે. ભાષા બે આવે, પણ ક્યાં જોર છે, ક્યાં માત્ર જાણવું છે, ક્યાં કેટલી મર્યાદા છે, કે પોતે સ્વભાવ દ્રષ્ટિવાન હોવાથી જાણે છે. સ્વભાવ દ્રષ્ટિ વિના એ વિષય જેમ છે એમ સમજાવવો કઠણ છે. કેમ કે સ્વભાવની દ્રષ્ટિમાં એ નથી, દ્રષ્ટિમાં નથી, તેથી દ્રષ્ટિવાનને પણ નથી. સ્વભાવની દ્રષ્ટિમાં એ નથી, સ્વભાવની દ્રષ્ટિ, હા, એ જ એનો નિષેધ છે, એ જ એનો નિષેધ છે. રાગ મારામાં નથી, એ જ એનો નિષેધ છે. એ નિષેધનો જ પ્રકાર છે. પણ આખો સમયસર આ સ્વભાવ દ્રષ્ટિ સમજાવવા માટે છે. સમયસર શાસ્ત્રમાં કુંદકુંદ આચાર્યનો રચના પાછળ વ્યૂ પોઈન્ટ, એંગલ આ એક જ છે કે સમ્યક દ્રષ્ટિની સ્વભાવ દ્રષ્ટિ શું, એટલે સમ્યક દ્રષ્ટિપણું શું, આ એક વાત એમને સમજાવી છે. એટલે બધા અધિકારની અંદર એમણે એ એંગલને, એ દ્રષ્ટિકોણને જાળવી રાખીને બધી વાતો લખી છે. એટલે જેને સ્વભાવ દ્રષ્ટિ થાય છે એ વાતને એ સમજે છે ત્યારે એને ઓહો ભાવ આવે છે. ઓહો, જે સ્વભાવ દ્રષ્ટિને આ રીતે વ્યક્ત કરવી કઠણ છે, અઘરી છે, સહેલી નથી વાત. એ વાતને આચાર્યશ્રીએ પોતાના સામર્થ્યથી આવા આવા પ્રકારે વ્યક્ત કરી છે. એમનું જે વ્યક્ત કરવાનું સામર્થ્ય છે અને પદ્ધતિ છે એ પણ કોઈ અલૌકિક અને ગજબની પદ્ધતિ છે. જ્યારે એ સમજાય ત્યારે ખરેખર એમના પ્રત્યે બહુમાન અને મસ્તક નમી પડ્યા વિના રહીએ નહીં. ગુરુદેવ તો ખૂબ બહુમાન કરતા હતા અને ગુરુદેવના પ્રવચનો, સમયસાર પ્રવચનોમાં એ વાતને ઉપસાવવાનો ઘણો જ પ્રકાર આવ્યો છે, ઘણો પ્રકાર આવ્યો છે. એટલે એમાં ખૂબ નિશ્ચય પ્રધાનતા આવે છે એવા વચનોમાં કથનોમાં ખૂબ નિશ્ચય પ્રધાનતા આવે છે. જેમ રજકણની ક્રિયા શરીરની કે બીજા સંયોગની ક્રિયા રજકણ કરે છે કે નહીં, કોણ કરે છે, પરિણમે છે, કોણ રજકણ પરિણમે છે. એક સમ્યક દ્રષ્ટિ બાય લઈ લ્યો, દ્રષ્ટાંતમાં રોટલી ચોડવે છે, શું કરે છે, રોટલી ચોડવાની પ્રક્રિયા એવી છે કે એને સમયસર ફેરવવી જોઈએ. જો ફેરવવામાં મોડું પડે તો દાજે, અને વહેલી ફેરવે તો કાચી રહે. એક જરાક ઉપયોગ દેવો પડે, સાવધાની આપવી પડે એવી એક પ્રક્રિયા છે દ્રષ્ટાંતની અંદર. શું હવે એ ફેરવે છે, રોટલી કરે છે, એનું પરિણમન કેવી રીતે ચાલતું હશે આપણે એનું પિક્ચર જરા દોરીએ. શું કે એને એ પરમાણુની ક્રિયા સ્વતંત્ર થતી જોવામાં આવે છે. હા, જોવામાં આવે છે કે આ રોટલીના પરમાણુ જે કાચું હતું આપણે પાકી ગઈ રોટલી પર ચડી ગઈ એમ થઈ ગઈ, હા, તો એ સ્વતંત્ર થતા જોવે છે. એના હાથ એટલે કાયાનો યોગ છે અને ઉપયોગ છે, યોગ અને ઉપયોગ નિમિત્ત છે. એમાં જે પ્રક્રિયા થઈ રોટલી ચડવાની એમાં યોગ અને ઉપયોગ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કંઈ કરતા નથી, એનો અર્થ સ્પષ્ટ છે. શું એટલે પરમાણુ સ્વતંત્ર પરિણમે છે. જ્યારે હાથના પરમાણુ શરીરના પરમાણુ પણ સ્વતંત્ર પરિણમે છે, કેમ કે બંને જગ્યાએ પોતાની હયાતી તો છે જ નહીં, આત્માની હયાતી નથી, શરીરના પરમાણુમાં રોટલીના પરમાણુમાં બે. હવે વાત રહી ઉપયોગની. ઉપયોગ જ્યારે જાય છે ત્યારે વિકલ્પ પણ હોય છે, એને પણ એ સ્વતંત્ર થતા જ જોવે છે. હા, જેમ પરમાણુ સ્વતંત્ર પરિણમે છે એમ એનો પોતાનો વિકલ્પ પણ સ્વતંત્ર પરિણમે છે. કેમ કે એ વિકલ્પની અંદર સ્વભાવ વ્યાપતો નથી, એટલે સ્વભાવમાં હું પણ હોવાથી હું વ્યાપતો નથી, અને જ્યાં હું વ્યાપતો નથી ત્યાં હું કરું કેવી રીતે. ખૂન ચોરીના કેસમાં શું છે, એલિબી કે છે ને, એને કાયદાની ભાષામાં એલિબી કે છે કે ભાઈ આ મહિનો ત્યારે તમે ક્યાં હતા. ગામમાં શું હોય કે અમુક વાઘરી કે આવા તેવા માણસો ચોર તરીકે પ્રખ્યાત હોય નાના ગામમાં, તો કોઈને ત્યાં ચોરી થાય એટલે થાણામાં પહેલાં એને બોલાવે, ફોજદાર બે ચાર થોંટ થપાટ કરીને બોલ ક્યાં હતો કાલ રાતે. તો સાહે માણીઓ રળી ખાય ને સાહે ચોર માર્યો જાય, પૈસા ન હોય તો આબરૂ ઉપર ધંધો ચાલે, શું વ્યવહાર સારો હોય તો. અને ચોરે ચોરી ન કરી હોય તો બે ચાર થપાટ ખાવી પડે, હા સાહે ચોર માર્યો જાય, સાહ એટલે આબરૂ. બોલ કાલ ક્યાં હતો, તો ભાઈ સાહેબ હું તો પરગામ હતો. હાલો તમને હું કહું, મારા હગા ત્યાં તમે ફલાણા પૂછ્યો, હું અહીંયા જ છું, આ બાજુના ગામમાં બે ગાઉ મારા હગા છે ને પૂછે, હું કાલ રાતે ત્યાં હતો કે ન હતો. જ્યારે હું હતો જ નહીં તો મેં ચોરી કરી છે એ વાત ક્યાંથી ઊભી થાય છે. મૂલો નાસ્તી કૂતો શાખા, મૂળ નથી તો દાળા પાંદડા એવા ક્યાંથી, બરાબર છે. એમ સ્વભાવ જ્યારે રાગમાં વિકલ્પમાં વ્યાપતો નથી, કે જે સ્વભાવમાં જ્ઞાનીએ દર્શન જ્ઞાન ચારિત્રથી હું પણ થાપ્યું છે એની પરિણતિ ચાલે છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને અને પુરુષાર્થને, તો હું વ્યાપતો નથી. હું વ્યાપતો નથી એવો જે અનુભવ, એ અનુભવ એમ બોલે છે કે હું રાગ કરતો નથી, રાગ આપોઆપ થાય છે. એ વખતે તથા પ્રકારના કર્મનો ઉદય હોય છે, ચારિત્ર ગુણનો અને જ્ઞાન ગુણનો એક અંશ, શ્રદ્ધા બિલકુલ નહીં, શ્રદ્ધા પૂરેપૂરી આત્મા તરફ મળે છે, જોડેલી જોડાયેલી છે, ચારિત્ર ગુણનો એક અંશ ને રાગમાં ઉપયોગનો એક અંશ, લબ્ધ નહીં, લબ્ધાત્મા સાથે જોડાયેલ એ બાજુ, કર્મ બાજુ છે, જેને અસ્થિરતા કહીએ, અસ્થિરતાથી ખેંચાય છે. એમાં પણ હું વ્યાપતો નથી, કેમ કે સ્વભાવ હું વ્યાપ એવી રીતે થવાનો નથી. અસ્થિર થવાનો, પરમાં ઉપયોગ દેવાનો સ્વભાવ નથી. પરને જાણવાનો સ્વભાવ છે, પણ ઉપયોગ દેવાનો સ્વભાવ નથી. જાણવું બીજી વાત છે, ઉપયોગ દેવો બીજી વાત છે. ઉપયોગ દેવામાં આલંબનનો વિષય ઊભો થાય છે. તો અસત્તાનું અલ્પ આલંબન આવે ત્યાં, વિકર્મનો ઉદય છે ત્યાં. એટલે ટોડરમલજીની ચિઠ્ઠીમાં ટોડરમલજીએ લખ્યું કે એવું જે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન છે, ભલે એ શાસ્ત્ર રચનાનું હોય કે શાસ્ત્ર સ્વાધ્યાયનું હોય કે રોટલી શેકવાનું હોય, ઉપયોગ હોય, શુભ કે અશુભ બેમાંથી, પરસત્તા અવલંબનશીલ જ્ઞાન સ્વરૂપનું સાધક નથી. એ સ્વરૂપને સાધતું જ્ઞાન નથી, એ જ્ઞાનનો સ્વરૂપને નથી સાધતું. એ ચારિત્રમાં રાગ થયો, વિકલ્પ થયો, એ સ્વરૂપને નથી સાધતો. તો સ્વભાવ એમ કરવાનો છે ને, સ્વભાવ તો સ્વરૂપને સાધવાનો સ્વભાવ છે, અને દ્રષ્ટિ પૂરેપૂરી એ જ છે, અને પરિણમનમાં દ્રષ્ટિનો વક્કર છે. શું છે? પરિણમનમાં જ્ઞાનીને દ્રષ્ટિનો વક્કર છે. એમ ઘરમાં કે અમારે તો અમારા ઘરમાં વકર છે, એ કરે એમ જ થાય, હે કોઈને ગાંઠે નહીં, એમ દ્રષ્ટિ બિલકુલ ગાંઠે નહીં. એટલો જે અંશ ખસે છે એને દ્રષ્ટિ ગાંઠતી નથી, તો કે એને નાખો પરમાં, મારા કેમ કે એવો સ્વભાવ નથી. માટે એ વિકલ્પ અને ઉપયોગનો અંશ પરને પડખે જાય છે, દ્રષ્ટિના જોરમાં, દ્રષ્ટિના પરિણમનથી અને સ્વભાવ દ્રષ્ટિથી. એ સ્વભાવ દ્રષ્ટિ કેવી રીતે પરિણમે છે અને એનું કેટલો વક્કર છે, એ કેટલો એનો પરિણમનમાં પ્રભાવ છે, કે જેને લઈને એ દ્રષ્ટિનો પૂટ પરિણમનમાં પ્રતિ સમય લાગે છે અને જ્ઞાની આગળ વધતા જાય છે પોતાની દશામાં. દ્રષ્ટિનો પૂટ લાગે છે, અનુભવ પ્રકાશમાં દીધું છે, દ્રષ્ટિનો પ્રતિ સમય પૂટ લાગે છે, પ્રતિ સમય. એ રીતે પ્રયોજનની સિદ્ધિ થાય છે, કેમ કે પરિણતિ પરિણમે છે ને, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનીમાં શ્રદ્ધા પૂરેપૂરી પરિણમે છે. એટલે રાગ મારા સ્વભાવમાં નથી, તેથી હું તેનો કરતા નથી, અથવા રાગને હું કરું છું એવો અનુભવ જ્ઞાનીને નથી. રાગ સહજ થાય છે, સ્વયં થાય છે, બાજુમાં થાય છે. હું નથી કરવા ઈચ્છતો, કરાવવા ઈચ્છતો, અનુબોધન નથી કરતો, છતાંય થાય છે, બસ એટલી વાત છે. એથી વધારે રાગનું સ્થાન નથી મારામાં. એવી રીતે રાગનો, રાગના અકર્તાપણાનો પ્રકાર છે, રાગનું અકર્તાપણું એવી રીતે છે. પછી કૃપાળુ દેવે એમ લીધું છે, દ્રષ્ટાંત લીધો છે કૃપાળુ દેવ, કે જેમ એક પથ્થર છે, ઓટલો હોય આપણે બહાર, એના ઉપર તડકો ઉનાળાનો આખો દિવસ રહેતો હોય. પહેલાં એવું હતું, સાંજે પછી તડકો નમે, જરાક ઠંડક થાય એટલે ઉઠલે આવીને બેહે માણસ. બહાર તો ગરમી આખો દિવસ હોય, એટલે ઘરમાં ભરાઈ રહ્યા હોય, પછી બહાર જરાક હવામાં આવીને બેસે, ઉઠલે ઉઠલે પાથરવું પડે. ભલે કોથળો હોય તો કોથળો પાથરે, હં કેમ, રાત્રે 8 વાગે ભણો, એ કોઈ પાથરવું પડે, ઉઠલો ઊંનો હોય, તપેલો હોય. સુરત તો 8 વાગી ગયો, કલાક થઈ ગયો, 1.5 કલાક થઈ ગયો, હજી કેમ આવનો છે? તો કે આખો દી તૈપો તો એટલે એમ. અનંતકાળથી અવસ્થામાં જે રાગ કરતા બુદ્ધિએ અભેદ ભાવે ઘણા રસથી એકત્વપણે જે જીવે કર્યો છે, એ રાગથી ભેદજ્ઞાનના પ્રયોગની પ્રક્રિયાથી જ્યારે પોતે જુદો પડ્યો અને એકાકાર થઈને સ્વરૂપ અનુભવમાં આવ્યો, પછી પરિણતિ થઈ ગઈ સ્વરૂપની, પણ જે દશા અધૂરી રહી એમાં રાગ ચાલુ રહ્યો. તો કે કેમ ચાલુ રહ્યો? સ્વરૂપમાંથી નીકળ્યો હું કરવા? નીકળવા જેવું તો સ્વરૂપ છે નહીં, અહીંયા તો આનંદ ભર્યો છે, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત સુખ. આમાંથી નીકળવું કોને ગમે? નીકળવું તો ન ગમે, પણ નીકળી ગયો. પુરુષાર્થની ક્ષતિ કમીને લઈને નીકળી ગયો. નીકળી ગયો ત્યારે એ પોતાના કાબુ બહાર પરિણમન ગયું. કેમ? કે તૈપો છે, અનંતકાળથી રાગમાં એકત્વ લઈને, રસ લઈને જે પરિણમન થયું છે એ પરિણમનને પૂરેપૂરું ખતમ નથી કર્યું. એને એકવાર એની સાંકળ તોડી નાખે, એની તાકાત તોડી નાખે. સાંકળને આખી તોડવાની જરૂર નથી, સાંકળથી કોઈને બાંધો હોય તો એક જ કડી તોડવી જોઈએ નહીં. એમ આખી જે રાગની એકત્વ બુદ્ધિએ જે ચાલતી શૃંખલા સાંકળ હતી એની કડી તૂટી ગઈ. જ્ઞાનીને રાગ છે પણ બંધાતો નથી, કેમ કે બંધન છૂટી ગયું, કડી તૂટી નાખે એને. એ રાગ છે એ સહજ સ્વયં થાય છે, હું નથી કરતો છતાં થાય છે, આપોઆપ થાય છે એમ એ જાણે છે. પુરુષાર્થ છે હું, આ પુરુષાર્થમાં આ ભાવ છે, હું તો અનાદિ અનંત જ્ઞાયક જ છું, મારા સ્વભાવમાં જ છું. હું તો મારા સ્વભાવમાં હું ક્યાં કરી શકું છું? સ્વભાવથી ક્યાં કરું છું? એટલે હું ક્યાં કરું છું? હું થોડો કરું છું તો થાય છે, હું થોડો કરું છું હું તો થાય છે. હું નથી કરતો, હું મારા સ્વભાવમાં વ્યાપકપણે છું, રાગાદીમાં વ્યાપતો નથી, તેથી એની એલિબી પણ નથી મારામાં, હું એમાં મારી ઉપસ્થિતિ પણ નથી, સ્વભાવની ઉપસ્થિતિ નથી. એવી રીતે સ્વભાવને જુદો પાડવાનો જે પુરુષાર્થ છે એ રાગના નિષેધમાં પણ વર્તે છે. એક ધારો વર્તે છે. એટલે જુદો જુદો જણાય છે અને એક પરીક્ષણ થતો થતો દર્શન મોહનો અભાવ કરીને પછી ન લીધો. અપૂર્વ અવસરમાં તે જ રીતે ચારિત્ર મોહને પરીક્ષણ કરે છે. ચારિત્ર મોહ પ્રતિ સમય ક્ષીણ થતો 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 નાશ પામશે, પણ એ સ્વભાવના અવલંબને અને સ્વભાવના જોરે. મોટું કામ શું થઈ ગયું? કે શ્રદ્ધાનો ગુણ છે, સમ્યક ગુણ છે, એ પૂરેપૂરો પૂરી શક્તિથી પોતાની પૂરી અનંત શક્તિથી સ્વરૂપની સાથે પરિણમન કરવા લાગ્યો અભેદભાવે. આ એક મોટું કામ થયું, પાયાનું કામ થયું. અને તેથી એને મોક્ષનું મૂળ સમ્યક દર્શન કહેવામાં આવ્યું, ધર્મનું મૂળ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. મોક્ષ ફળ છે, આ મૂળ છે, અને સિંચન ત્યાં થાય છે. હું આવો છું, હું આવો છું, હું આવો છું, એ શ્રદ્ધાથી સિંચન મૂળમાં થયા જ કરે છે, પ્રતિ સમય થયા જ કરે છે, અને એ રીતે શુદ્ધિ વધતી જાય છે એ પરિણમનને કારણે. એટલે જ્ઞાની છે એનું મુખ્ય પરિણમન આ છે, અને જે બાહ્યાંશનું પરિણમન છે એ ગૌણ છે. એ વાત સુગાનીજીએ 33મા પત્રમાં કરી છે. એ બુદ્ધિપૂર્વક જ્ઞાની વિચાર કરે કે મારે સ્વાધ્યાય કરવો છે, એટલે શાસ્ત્ર હાથમાં લે, મંદિર જવું છે તો પૂજાનો સામગ્રી લઈને મંદિર જાય. બુદ્ધિપૂર્વક છે, પૂજા પૂરી થાય તો આરતી કરવું છે, આરતી કરે, બધું બુદ્ધિપૂર્વક. ને ભલે ચાહે બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હો અને બહારમાં દેખાવ એનો થવાનો છે, બહારમાં કોનો દેખાવ થવાનો છે? કે આ ઘરેથી ચાલ્યા પૂજાની સામગ્રી લઈને ત્યાં પૂજા કરે છે, આરતી કરે છે, બુદ્ધિપૂર્વક ના વિચાર વગર તો, વિકલ્પ વગર તો થાય નહીં આ બધું કઈ, એ તો સ્પષ્ટ વાત છે. બહારમાં એમ થાય કે જ્ઞાની આ બુદ્ધિપૂર્વક વિચાર વિકલ્પ કરીને પ્રવૃત્તિ કરે છે ને થાય છે, પણ એ મુખ્ય પરિણામ નથી. એમણે ત્યાં લખ્યું મુખ્ય વૃત્તિ તો એટલે પરિણામનો મુખ્ય અંશ તો જે પરિણતિ છે એ છે, અને એટલા માટે એ અંશ વધતો જાય છે અને જે ગૌણ અંશ છે એ ઘટતો જાય છે. શું થાય છે, વ્યવહાર છે એ ઘટતો જાય છે, નિશ્ચય પરિણમન વધતું જાય છે, એ પૂર્ણ થઈ જશે અને આ સાવ નાશ પામશે, એનો અંજામ આ રીતે આવશે સરવાળા. શું હે, એ પુરુષાર્થ પ્રધાન, આખો મોક્ષ માર્ગ પુરુષાર્થ પ્રધાન છે. એ પુરુષાર્થ પોતાના સ્વરૂપનું અવલંબન પ્રતિ સમય જોર જોરથી ચાલે છે. શુભ યોગ હો અશુભ યોગ હો ગમે તે હો, પોતાનો દ્રષ્ટિ તો જ્યાં છે ત્યાં છે, અને એનો જ વકર છે અને એ કામ કર્યા જ કરે છે, એનો શું એમાં ફેરફાર નથી. શું એવું કોઈ વચન આવશે ને આપણે જરા વધારે ખોલશું. આ રીતે અંતરમાં બે અપેક્ષા સમજે છે, રાગ પોતાના દશામાં થાય છે એ મર્યાદા પણ સમજે છે, જેથી જ્ઞાનીને બેમાં વિરોધ દેખાતો નથી. બીજાને વિરોધ દેખાય ન સમજે તો એને વિરોધ નથી દેખાતો. કેમ કે એનું પોતાનું બળવાનપણું અંતર પરિણમનમાં છે, બહારનું પરિણમન પોતે અનાદિથી છે. જેમ તપેલો પથ્થર છે એ રાત્રે પણ ઊનો છે, એવી રીતે એ પૂર્વ સંસ્કારવશ છે. કેવી રીતે છે, પૂર્વ સંસ્કારવશ છે. પૂર્વ સંસ્કાર ક્યાં છે, એકત્વના જે તીવ્ર રસના પરિણામ થઈ ગયેલા રાગના, એટલે હજી રાગ મટતો નથી. રાગ ચાલુ ને ચાલુ રહે છે, પોતે નહીં ઈચ્છતો હોવા છતાં. આ રીતે અંતરમાં બે અપેક્ષા સમજે છે, તેથી જ્ઞાનીને બેમાં વિરોધ દેખાતો નથી. શોકાની જે લખ્યું છે કે જ્યારે આવી દ્રષ્ટિ શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે એ શ્રદ્ધાપૂર્વક જે જ્ઞાન ઉઘડે છે, એમ લખ્યું છે, એ શ્રદ્ધાપૂર્વક જે જ્ઞાન ઉઘડે છે તે જ્ઞાન બધું બરાબર યથાતથ્ય જાણી લે છે. રાગનું સ્થાન શું, રાગની મર્યાદા શું, બા ઉપયોગની મર્યાદા શું, પરસત્તાનું અવલંબન શું, સ્વસત્તાનું અવલંબન શું, દ્રષ્ટિ શું, પુરુષાર્થ શું, અને એ સબ નિરાકથનો જે શાસ્ત્રમાં આવતા હોય એને એ દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જ્ઞાન બરાબર જાણી લે છે. એટલે કોઈ જ્ઞાની એવા હોય કે જેને એટલો શાસ્ત્ર પદ્ધતિસર ન સમજ્યા હોય, છતાં પણ એને અવળું ન સમજાય, એને જે શાસ્ત્રકાર અનુભવી છે જે વચન કહે છે એની મર્યાદા એને બરાબર સમજાય છે કે આ કથનની આ મર્યાદા છે, આ કથનની આ મર્યાદા છે. ભલે એને કોઈ ન સમજાયું હોય તો તે પોતાના પરિણમનથી એ ટેલી કરીને સમજી લે છે એની મર્યાદા, વચનની મર્યાદા, શાસ્ત્ર વચનની મર્યાદા એ સમજી શકે છે. અને ઘણો વિદ્વાન હોય ને ઘણો ઉઘાડ હોય તો પણ ક્યાંક ગૂથું ખાઈ જાય, કેમ કે એનું એ પરિણમન નથી ને, લખનારા પરિણમનથી લખ્યું છે, એટલે લખનારને મર્યાદાનો ખ્યાલ છે, એવું પરિણમનારને જ એની મર્યાદાનો ખ્યાલ આવે. એવો વિષય છે, કારણ કે બુદ્ધિની પહોંચ ઓલાની તો થઈ નથી, પરિણમન નથી, એટલે ત્યાં બુદ્ધિની પહોંચ નથી, એટલે ન સમજે ને ભૂલ કરે એવું બને છે. મૂળ સ્વરૂપમાં રાગ નથી તેથી ટળી જાય છે. અવસ્થાનો રાગ છે એ તો મૂળ સ્વરૂપમાં તો અમસ્થ હોય નથી, એ તો એક રોગ છે, મૂળ ચીજ નથી, સ્વભાવભૂત નથી, એટલે તો નાશ પામવા યોગ્ય છે અને તેથી તે સંપૂર્ણપણે ટળી જાય છે. જો મૂળમાં રાગ હોય તો ટળે ક્યાંથી, સ્વભાવમાં રાગ હોય તો કોઈ દિવસ કોઈને ટળે નહીં, પણ એ વાત તો છે નહીં. શું મોક્ષને જ્ઞાનીનો રાગ જોવાનું પ્રયોજન જ નથી. મોક્ષુએ જ્ઞાનીનું સ્વરૂપ ઓળખીને સમજવું જોઈએ. કેવી રીતે? શાસ્ત્ર વાંચીને નહીં, જ્ઞાનીની દશાની વાતો સાંભળીને નહીં માત્ર, કેમ કે તો ક્ષોભ સંજ્ઞાનમાં સમજાણો, ઓળખીને સમજવું જોઈએ. મુમુક્ષુનું પ્રયોજન ત્યાં છે. જો ઓળખીને સમજે તો પહેલું સંકેત થાય, અને પહેલું સંકેત થાય તો સ્વરૂપ નિશ્ચય થવાનો બીજા સંકેતનો અવકાશ અથવા યોગ્યતા ઉત્પન્ન થાય. શું મુમુક્ષુનું પ્રયોજન જ્ઞાનીનો રાગ જોવાનું છે જ નહીં. અને મુમુક્ષુ જો જ્ઞાનીનો રાગ જોવા જાય તો ગોથું ખાયા વિના નહીં, કેમ કે એની તો પોતાની દ્રષ્ટિ છે. પોતાની દ્રષ્ટિ શું છે? રાગને હું કરું છું, કાકા તો મારી જેમ જ બધું કરે છે, ખાય છે મારી જેમ, વાતો મારી જેમ કરે છે, વાતો કરતાં કરતાં હસે છે મારી જેમ, આ તો બધું મારી જેમ કરે છે. અરે ભાઈ, એ હસે છે ને તું ખસે છો, તું હસે છો ત્યારે ખસે છો, ને એ ખસ્યા વિના હસે છે, એ હસે છે પણ ખસતા નથી. ગુરુદેવે બહુ સરસ પરમાગમ સારમાં પણ બોલી દીધો છે કે જ્ઞાની બહાર આવે છે પણ સ્વભાવમાં પોતાની પકડ રાખીને, એટલી મોકળાશ અંદર રાખીને પછી બહાર આવે છે. એટલે શું છે કે જેમ કોઈ આપણે ડીલિંગ કરતા હોય તો સામો માણસ ખેંચાય એટલું ખેંચે, પેલો માણસ શું કે હવે મને મોખ નથી, હું અહીં સુધી મેં જતું કર્યું, હવે મને મોખ નથી, કે કોઈ એક મર્યાદા આવી જાય છે. એમ જ્ઞાનીની પરિણામની મર્યાદા છે, બાહ્ય પરિણમન મર્યાદિત છે, પણ બાહ્ય દ્રષ્ટિમાં એ સમજાય એવો વિષય નથી, એટલે બાહ્ય દ્રષ્ટિવાળાને એ જોવું નુકસાનનું કારણ બને છે. મુમુક્ષુ જ્ઞાનીના રાગને જુએ તો એને શંકા પીડ્યા વિના અરે નહીં. એટલે કૃપાળુદેવ બહુ સાવધાની રાખતા, મુંબઈ કોઈને નહોતા આવવા દેતા, લગભગ તો લખે કે ઘણા વખતે આપનો પ્રત્યક્ષ સમાગમનો અભાવ છે, અમને આપનો યોગ બહુ ચાલે છે, અને મુંબઈ અમારે આપના સમાગમ માટે આવવું છે, તો આપની આજ્ઞા હોય તો અમે આવીએ. ના લખે, અહીંયા નહીં આવવું. શું કેમ કે એ બીજા વેપારીની જેમ વેપાર કરતા હોય, બીજા વેપારીની જેમ જ વેપારતા દેખાય. ટાઈમ થાય એટલે દુકાને જાય, લખાણ કરે, બીજું કરે, ત્રીજું કરે, શું ડીલિંગ કરે. વેપાર તો વેપારની રીતે થાય ને, બીજી રીતે કંઈ વેપાર થોડો થાય. એની અંદર વાતચીત, હાવભાવ બધું એવું જ હોય. એટલે એક જગ્યાએ લખ્યું છે કે ભાઈ એમને ના લખી છે, કેમ કે અહીંયા આવતા રખે એમને અંદેશાનું કારણ થશે, એને નુકસાન થાય, એટલે એમને સત્સંગ માટે ના પાડે તો પણ એમની ભલાઈ માટે, એ પણ એમની કરુણા છે. કે નહીં, નિવૃત્તિ ક્ષેત્રમાં અમે આવશું ત્યારે તમે આવજો, નિવૃત્તિ ક્ષેત્રમાં બોલાવે, પ્રવૃત્તિ ક્ષેત્રમાં ન બોલાવે. ભાઈ, અમારી પરિસ્થિતિ એવી છે કે તમને આમ થોમ થોડું નુકસાન થશે, અમારે આ વેપાર હારે કાંઈ લેવા દેવા નથી. શું કહે છે, અમારે તો આ વેપાર હારે બોલો પ્રશ્ન કરે, લેવા દેવા નથી, ત્યાં રોજ ઉઠીને આટલા બધા મજૂરી શું કરવા કરો છો, એ કરતા નથી, કરવી પડે છે. એને કંઈક કરવાની કોઈ હોશ નથી, રુચિ નથી, રસ નથી, પણ કરવી પડે છે. માથે આવી પડેલી વાત છે, ઉદય છે એમને માથે આવી પડેલો છે. એ પ્રશ્ન બહુ સરસ ચર્ચા બેનશ્રી પાસેથી હતી. એક બેન અમેરિકાથી આવેલા, ચક્રવર્તી ને આટલો બધો વૈભવ ને આટલો બધો એનો વહીવટ હોય છે, વૈભવ હોય તો એના પ્રમાણમાં વહીવટ તો હોય જ ને. એમ અમારે અમેરિકા રહેવું પડે છે, અમારો ઉદય ત્યારે અમારે રહેવું પડે છે ને, કે અને હું એમ ન લેવાય કે ચક્રવર્તી જ્ઞાની હોય તો એને માથે આવે પડેલી વાત છે, એને માથે આવી પડેલી વાત છે. અને તમને તો ત્યાં પૈસાનો રસ છે એટલે ત્યાં કમાવા જાઓ છો, તમને માથે આવી પડેલી વાત નથી. છે ભલે તમારો ઉદય, પણ તમે તો પોતે જોડાવ છો, પોતે ઇનિશિયેટિવ લ્યો છો. એવું જ્ઞાની ક્યાંક ઇનિશિયેટિવ લેતા હોય તો એને તકલીફ પડે. ચક્રવર્તન ઉત્પન્ન થાય આયુધ શાળામાં એટલે કે ચાલો છ ખંડ સાધવા નીકળી પડો, તૈયારી કરો બધી, શસ્ત્રો કાટ લાગ્યા હોય સજાવો બરાબર. શું એમ થાય તો પછી આની જરૂર હોય. રાજપાટ તો હતું, એ ગરીબ થોડા હતા, એ છ ખંડ લઈને શું કામ હતું. પણ એને એવો જ પ્રકાર આવે અને છતાં એમાં એ ઘૂસેલા નથી, તું આખે આખો ઘૂસી જાશ અને એ ઘૂસેલા નથી. એ બહુ ફેર પડે એવી વાત છે. એટલે એ સ્વરૂપ સમજાવવું બહુ મુશ્કેલ છે. એ સ્વરૂપ સમજાય ઓળખાય ત્યારે પહેલું સંકેત થાય, પછી બીજું થાય, પછી ત્રીજું થાય. કોઈને સીધું પહેલાં ત્રીજું થાય કે બીજું ન થાય, પહેલું ત્રીજું તો ન થાય પણ બીજું ન થાય, સ્વભાવની ઓળખાણ ન થાય. આ એક નિયમ આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા 751 પત્રમાં એમણે મૂકી દીધેલો છે. કેમ કે સ્વભાવ સામર્થરૂપ છે અને એટલે એ જે દીવો છે એ તો ચકમકનો અગ્નિ છે, ઓલાપણે પ્રગટેલો અગ્નિ દીવો છે. તારી આંખે પ્રગટેલો અગ્નિ દેખાતો નથી, ચકપકનો અગ્નિ દેખાણો ક્યાંથી તને, એ વાત ક્યાંથી લાવ્યો તો? તું કે હું મને સ્વભાવ ઓળખાઈ ગયો છે કે વાત તારી ખોટી છે, કોઈ દિવસ બની શકે અને એ તો લખ્યું છે ને એમની ચેષ્ટા, જાગ્રત ચૈતન્યની ચેષ્ટા અને ગુણાતિશય પણ. એટલે એમાં શું છે, નજર જોઈએ છે અને યોગ્યતા જોઈએ છે. પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું હોય, પ્રાપ્ત ઉદ્દેશના અમલીકરણનો પુરુષાર્થ ચાલતો હોય અને અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થઈ હોય 674 પત્ર પ્રમાણે, પછી ઓળખવાનો યોગ્યતા ઊભી થાય. ત્યાં સુધી ઓળખવાની યોગ્યતા ઊભી સમયસારમાં. આખો સમયસાર જ્ઞાનીને ઓળખાવા માટે છે, આખો સમયસાર જ્ઞાનીને ઓળખાવા માટે છે. પણ આ ત્રણ યોગ્યતાની વાત કૃપાળુદેવે કરી છે, એ સિક્રેટ છે, એ વાત પાછી ત્યાં નથી આવતી. એક ચોથી ગાથામાં આવે કે તે સત્સંગ કર્યો નથી અને સંગતિ કરી નથી, સત્પુરુષની સંગતિ કરી નથી અને સેવા કરી નથી, બે જ શબ્દો મૂક્યા છે. તો એ લાઇટલી લઈ લઈએ, સંગતિ કરી નથી અને સેવા કરી નથી. સેવા એટલે પગચંપી સમજી લઈએ. આપણે તો ક્યારેક ઘણી વખત નાનીના સંઘમાં પણ ગયા છે ને, એમની સેવા પણ આપણે કરી છે, માની લઈએ એમ નથી. આ ત્રણ પ્રકારની યોગ્યતાઓની વાત છે. એ સુભાગભાઈ બહુ કઢાયું છે, પ્રશ્નો પૂછી પૂછીને ખુદી ખુદીને કૃપાળુદેવ પણ પાસેથી ઘણું કટાયું છે. તો આજે ઉપકારી થઈ જાય જિજ્ઞાસુ જીવને. શું કહે છે કે જો મૂળમાં રાગ હોય તો આત્માનો સ્વભાવ થઈ જાય અને તો કદી ટળે નહીં. વળી રાગ દુઃખરૂપ છે અને પોતાનો સ્વભાવ દુઃખરૂપ હોય નહીં. રાગ પોતે આકુલતામય છે, દુઃખરૂપે છે, સ્વભાવ તો હોય નહીં. બીજું કે સ્વભાવ જેને પરિણતિની અંદર પ્રગટ છે, અનુભવ ગોચર છે, એ રાગની આકુલતાને અને એને મીંડવે છે, મીંડવે છે. કેવી રીતે એ રાગને કરે કરાવીને અનુબુદ્ધે કેવી રીતે બને? જેમાં પોતાને દુઃખ થાય એમાં કરવું કરાવવું અનુબુદ્ધવું હોય કેવી રીતે? એ હોય જ નહીં, એનો નિષેધ જ હોય. એક ટોડરમેજી બહુ સરસ દાખલો દીધો છે. એક માણસ હતો, એને ભૂલથી કોઈ ગુનો થઈ ગયો, કોર્ટમાં જવું પડ્યું માણસ પ્રમાણિક હતો, સાહેબ બરાબર છે મારી ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકાર કરું છું, મારા ગુનાનો હું સ્વીકાર કરું છું. તો કે આની અંદર મારે ડિસ્ક્રિશનરી પાવર એવો છે કે તને ઓછામાં ઓછો 8 આના અને વધુમાં વધુ 2000 રૂપિયાનો દંડ હું કરી શકું. કેટલો? અથવા તને કોર્ટમાં ઉઠતા સુધીની સજા અથવા 6 મહિનાની જેલ, એમ એવી રીતે કાયદો હોય છે. ઓછામાં ઓછી આટલી ને વધુમાં વધુ આટલી સજા થાય. પણ એ જજના ડિસ્ક્રિપ્શન એટલે એના નિર્ણય ઉપર આધારિત છે. એને એને પાવર એની પાસે, એને શું કરવું શું ન કરવું એમાં એ પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. ત્યારે ઓલો પેલો શું કે સાહેબ, જોજો 2000નો દંડ કરતા નહીં, હું ગરીબ માણસ છું, હોય ગરીબ ન હોય. તો બોલો કેટલો દંડ તમે કયો એટલો દંડ કરીએ? તમે પ્રમાણિકપણે સ્વીકારી લીધું છે ને, તમે કયો એમ આપણે કરીએ? સાહેબ એમ કરો 100-200 રૂપિયાનો દંડ કરો, 8 આનો હું નથી કહેતો પણ 100-200નો દંડ કરો. જેમ તમે તમે કયો એમ પતી ગયો. ઓલો 100-200 ભરવા રાજી થાય, શું થાય? રાજી થઈને, રાજી થઈને જલ્દી જલ્દી 100-200 લઈ લો ને જલ્દી જલ્દી મને પહોંચ આપી દો. એ જે રાજી થઈને દંડ ભરે છે એનો દેખાવ કેટલો ખરાબ છે, એના અભિપ્રાય અને શ્રદ્ધામાં શું છે? જરાય દંડ ન પડે તો સારું, દંડ ભરવો ગમે કોઈને. પણ 2000ની જગ્યાએ 200 દેવાનો વારો આવ્યો એટલે સામે ચાલીને રાજી થઈને પૈસા ભરતો દેખાય છે માણસ. એવી રીતે આ દંડ ભરે છે. અભિપ્રાય અને શ્રદ્ધામાં એક રાગનો કણ ઉપાદી નથી. અરે વેદનામાં સંસાર, આખા સંસારનો નિષેધ આવ્યો છે. જેથી પરિભ્રમણની વેદના આવી મુમુક્ષુના પહેલા પગથિયે, ત્યારે આખા સંસારનો નિષેધ થયો છે. કોઈ ભોગે આ સંસારને ઉપાસાય નહીં, કોઈ ભોગે ઉપાસાય નહીં, કોઈ કિંમતે. 128માં પત્ર શું લીધું? ગમે તે થઈ જાઓ, આધિ વ્યાધિ ઉપાધિ. એ જે વેદનાપૂર્વક નિર્ણય આવ્યો છે ત્યાં સંસારને ઉપાસવાનો અભિપ્રાય તો ત્યાં તોડ્યો છે. પછી તો ઘણો આગળ વધ્યા પછી જ્ઞાન દશા આવે. જ્ઞાની સંસાર કે રાગનો એક કણ પણ ઉપાદેય નથી. અને રાગનો એક કણ પણ ઉપાદેય હોય એને આખો સંસાર ઉપાદેય છે. અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે ધ્યેયને, તે હોય આગમ ધર ભલે પણ આત્મ જાણતો નહીં આત્મને. સમયસારની ગાથા છે. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ શ્રદ્ધાને અભિપ્રાયમાં હોય તો એમ ત્યાં વાત છે, અને એ જ્ઞાનીને નથી. એ હોય ને આખો 11 આગમનો 11 ન હોય આત્માને નથી જાણતો, આત્માના સ્વરૂપને જાણતો જ નથી. એટલે પુણ્યની ઉપાદેયતા આવી ત્યાં આત્માના સ્વરૂપને જાણતો નથી, કેમ કે રાગની ઉપાદેયતા થઈ ગઈ ત્યાં. વળી રાગ દુઃખરૂપ છે અને પોતાનો સ્વભાવ દુઃખરૂપ હોય નહીં, માટે આ પરના લક્ષ્ય થયેલી ઉપાધિ રૂપ પરિણતિ છે. એ ઉપાધિક ભાવ છે અને તે ચાલી જતા મારો સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય છે. આમ તેની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે. ઉપર જે લીધું ને રુચિ પ્રતીતિમાં તો એમ છે કે રાગ મારા સ્વભાવમાં નથી, કેવી રીતે બોલી સંકલનમાં લીધું છે, બાકી નીચેની વાત બરાબર. આમ તેની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે, પ્રતીતિ સ્વભાવ તરફ રહે છે. બોલું તો જ્ઞાનનો વિષય છે, રાગ મારા સ્વભાવમાં નથી, છતાં પણ છે ખરો, એ જ્ઞાનનો વિષય છે. હું જ્ઞાયક છું અને આ રાગાદી ટળે કેમ, એમ રુચિમાં અને ભાવનામાં તેને રહે છે. હું જ્ઞાયક છું અને આ રાગાદી કેમ ટળે, આટલો પણ અવસ્થામાં છે એનો અભાવ કેમ થાય, એમ એની રુચિમાં અને ભાવનામાં તો એને ટળવાનું રહે છે. નોટ કરો ને 287 ઉપરનું નીચેનું થોડું રુચિની રુચિ કેમ લઈ લીધી છે બે જગ્યાએ. જરા પૂછવા જેવું છે. એટલે ઓરિજિનલ હશે ને ટેપ, એ ફરીને સાંભળી લેશે. ધ્યાન દોરવા જેવું છે આ જગ્યાએ. પ્રાણભાઈ મળવાનું થાય ને ત્યારે ધ્યાન દોરું. કઈ આ બે જગ્યાએ રુચિ કેમ આવી? રાગ છે ખરો એમ, પણ રુચિમાં છે. અને મારા સ્વરૂપમાં રાગ કેમ ટળે, આટલો રાગ કેમ ટળે એમ રુચિમાં છે. બે રુચિમાં કેમ લીધું છે? પેલું જ્ઞાનમાં જે છે આ રુચિમાં રહે છે એમ છે. એટલે શું કહેવા માંગે છે કે એક તો સ્વભાવ સુખ અને રાગમાં ઉત્પન્ન થતી આકુલતા, એ બંનેનો અનુભવ એક સાથે છે. બંનેનો અનુભવ, સુખ અને દુઃખ તો અનુભવનો વિષય છે. સુખનો પણ અનુભવ છે અને દુઃખનો પણ અનુભવ છે. એક રસ્તા ઉપર તડકો ને છાંયો બે હોય તો માણસ છાંય જ ચાલે. માણસને કીડીએ છાંય ચાલે, ભલે એને મન નથી તો તે એળ હોય તો એ છાણે વહી જાય. કેમ કે તાપ, આકુલતા છે એ તાપ છે. આકુલતા છે એ તાપ છે. અને તાપથી ખસવું, આકુલતાથી ખસવું એ જીવનો સહજ સ્વભાવ છે. કેમ કે સુખરૂપ સ્વભાવ છે ને, એટલે જીવનો સહજ સ્વભાવ છે. એ રીતે પણ જીવ રાગના નિષેધના પુરુષાર્થમાં સહજ રહે છે. જ્ઞાનીને પુરુષાર્થ કેમ સહજ રહે છે કે એને સુખનો પણ અનુભવ છે, સ્વભાવ સુખ પણ જોવે છે, અને એક અંશમાં દુઃખની આકુલતા પણ અનુભવ ગોચર થાય છે. અહીંથી ખસવું, આ બાજુ જવું, એવું જે વલણ, એટીટ્યુડ જેને કહેવાય, એ વલણ એનો પુરુષાર્થમય હોય છે અને સહજ જ હોય છે. શું વલણ સમજી શકાય છે ને? વલણ જેમ કે આપણે નેગોશિએશન કરીએ તો સામા માણસને આપણે આપણી વાતમાં ક્લચમાં લેવાનો કોઈ પ્રયત્ન કરે, પણ ઓલો એ હા પાડે ને વલણ બદલે નહીં. શું કરે? હા પાડે અને વલણ બદલે નહીં. કે ભાઈ વાત તમારે ઠીક છે, પણ મારે તો આમ જ કરવાનું. એ નાની રાગમાં પરિણમે છે, પણ રાગનું વલણ નથી. એનું વલણ સ્વભાવ જ પ્રત્યે જવાનું છે, પુરુષાર્થી બાજુ નથી. બોલું તો પૂર્વ સંસ્કારથી થઈ જાય છે, અને એનું કારણ સુખ દુઃખ છે. કેમ સહજ એમ છે કે સ્વભાવ સુખ અને રાગનું દુઃખ એક સાથે અનુભવમાં આવે છે. તો કઈ બાજુ જાય? કે કોઈ પણ પ્રાણી હોય એ જગ્યાએ સ્વભાવ તરફ જ જાય, સુખ બાજુ જ જાય, દુઃખ બાજુ ન જ જાય. એ સમજી શકાય એવી વાત છે. એટલે એ ઉપાધિ એને લાગે છે, અને ઉપાધિના અભાવમાં જ એને નિરુપાધિક સ્વભાવ પ્રગટ થતો અનુભવ ગોચર પ્રત્યક્ષ છે. વળી રુચિ તો સ્વભાવ તરફ જ રહે છે. રુચિ ને શ્રદ્ધા તો સ્વભાવની છે. દુઃખ કોને રૂચે? રાગ તો દુઃખરૂપ છે, દુઃખ રૂચે કોને? એ રૂચવાનો સવાલ જ નથી રહેતો. હું નાયક છું અને આ રાગદી ટળે કેમ? એટલે કેમ ટળે? એટલે જેમ જે રીતે ટળવાનો પુરુષાર્થ છે જલ્દી ટળે. એક સમયમાં પૂર્ણ વિતરાગ થવાતું હોય તો કોઈ પણ મોક્ષ માર્ગી જ્ઞાનીને બીજો સમય જોતો નથી અભિપ્રાયમાં. કેમ? કે દુઃખમાં કોણ રહેવા ઈચ્છે? કોઈને જોતો નથી. કોઈને વધુ વાર લાગે છે, કોઈને ઓછી વાર લાગે છે પૂર્ણ થતા, પણ અભિપ્રાય તો બધાનો એક સરખો, શ્રદ્ધા તો બધાની એક સરખી છે. એટલે કેમ ટળે, કેમ જલ્દી ચડે, કેમ શીઘ્ર ટળે એમ ભાવનામાં અને રૂચિમાં તેને રહે છે. એ રીતે 287મો પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. તો રાજી રાજી થઈ ને ફરે, અને ઉપકાર માને, હું આપનો આભાર માનું છું, આપનો આભાર માનું છું. એમ કે અભિપ્રાયમાં શું છે? શ્રદ્ધામાં તો આઠાને કોઈને દેવા નથી એમ થમતા. આઠાના પડી જાય તો વાંકો વળીને લઈ લે. એટલે અભિપ્રાયમાં તો કોઈને નુકસાન પોસાતું નથી. અહિયાં જ્ઞાની નું સ્વરૂપ સમજાવવાનો આશય છે. કે જ્ઞાની ની દ્રષ્ટિ શું કામ કરે છે, પરિણતિ શું કામ કરે છે, અને તેમ છતાં ઉપયોગ અને રાગ થઈને વિકલ્પ ચાલે છે. જેનો પ્રગટ અનુભવ દુઃખરૂપ છે, તેથી જ્ઞાનીની રુચિ અને ભાવના ટળવા સંબંધીની જ હોય, રાગના ટળવા સંબંધીની જ હોય એમ સ્વભાવની રુચિ સહજ જ નિર્વિકલ્પણે અને સ્વવિકલ્પણે રાગના નિષેધાત્મક છે. મોક્ષ માર્ગ પુરુષાર્થ પ્રધાન છે, સ્વભાવ તરફના વલણ વાળો પુરુષાર્થ નિરંતર જ્ઞાનીને ચાલુ રહે છે.